સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય ચાલે છે. એનું અહીંયા આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ. આપણે 10 ગાથા સુધી પુનરાવર્તન કર્યું છે અને એનાથી હવે આગળ 10મી ગાથા પછીથી અહીંયા કહે છે કે હવે વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? પહેલા એ વાત કરવામાં આવી કે વ્યવહાર છે તે પરમાર્થનો પ્રતિપાદક છે, પરમાર્થને જણાવનારો છે. વ્યવહાર દ્વારા જ એ નિશ્ચયને જાણી શકાય છે. આવો વ્યવહાર છે એની વાત આગળ કહેવામાં આવી. તો હવે એમ કહે છે કે જો આવો વ્યવહાર પરમાર્થનો કહેનારો છે તો પછી એ વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? એના જવાબરૂપે આ 11મી ગાથા કહેવામાં આવી છે. 11મી ગાથા ઘણી મહત્વની છે અને એને જૈન દર્શનનો પ્રાણ કહેવામાં આવે છે. એવી આ સમયસારની 11મી ગાથા છે, એ આપણે લઈએ. 11મી ગાથામાં એમ કહે છે કે વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. ગાથાનો અર્થ એવો થાય છે કે વ્યવહાર નય અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે જે વિદ્યમાન નથી તે અભૂતાર્થ છે. અભૂતાર્થ શું છે? જે વિદ્યમાન નથી એ અભૂતાર્થ છે. અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થ છે તે સત્યાર્થ છે અને એ શુદ્ધ નય દ્રવ્યાર્થિક નયનો વિષય છે એ ભૂતાર્થ છે. જે પર્યાર્થિક નયનો વિષય છે એ અભૂતાર્થ છે. કેમ કે પર્યાય કાયમ રહેવાવાળી વસ્તુ નથી, એ ટકીને રહેવાવાળી વસ્તુ નથી. એટલે એવી પર્યાયનો આશ્રય કરતા સત્ય જાણી શકાય નહીં. કેમ કે પર્યાય બદલાતી વસ્તુ છે, એનો આશ્રય પણ થઈ શકે નહીં. જ્યારે જે બદલાતું નથી એવું ધ્રુવ તત્વ કહેનાર શુદ્ધ નય છે અને એ શુદ્ધ નય છે એ જ એવા શુદ્ધ સ્વરૂપને જણાવનારો છે કે જે બદલાતું નથી અને એનો આશ્રય કરતા એવા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે એમ થતા એ સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા આપણે ટીકામાં એનો વધારે અર્થ સમજીએ કે વ્યવહારને બધોએ અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. જે નથી એવા અર્થને પ્રગટ કરનારો છે, ભેદ કરી અને જણાવનારો છે. એક વસ્તુને બીજા ઉપર ઉપચારથી કહીને જણાવનારો એ વ્યવહારને છે. એ અવિદ્યમાન છે એટલે એ શાશ્વત વસ્તુ નથી, એ ક્ષણિક વસ્તુ છે. જ્યારે શુદ્ધ નય એ એક જ ભૂતાર્થ હોવાથી એ વિદ્યમાન છે, એ સત્ય અર્થને પ્રગટ કરનાર છે, એ ભૂત અર્થને પ્રગટ કરનાર છે. એટલે આશ્રય શુદ્ધ નયનો જ થાય. એટલે જે ભૂતાર્થ છે એનો આશ્રય થાય અભૂતાર્થ એવા વ્યવહાર નયનો આશ્રય કરાય નહીં. જે પ્રશ્ન અહીંયા પહેલા કરવામાં આવ્યો કે વ્યવહાર નય એ સત્ય વસ્તુને જણાવનારો કહેવામાં આવ્યો છે, તો પછી એવા વ્યવહાર નયનો આશ્રય કેમ ન કરવો? એવો પ્રશ્ન અહીંયા ગાથાની પહેલા કરવામાં આવ્યો કે એવા વ્યવહાર નયને કેમ અંગીકાર ન કરવો, એ પરમાર્થનો કહેનારો છે. તો પછી તો એના જવાબરૂપે એમ કહેવામાં આવ્યું કે ના, એ વ્યવહાર નયને અંગીકાર કરાય નહીં, કેમ કે એ વ્યવહાર નય બધો એ અભૂતાર્થ છે. અને અભૂતાર્થનો અર્થ એ થાય છે કે જે વિદ્યમાન નથી એવા વિષયને જણાવનારો છે, કે જે પર્યાયને જણાવનારો છે, જે વસ્તુ ઉપર બીજી વસ્તુના ઉપચાર કરીને જણાવનારો છે, જે ભેદ નથી અને ભેદરૂપે કથન કહેનારો નય છે, એ વ્યવહાર નય છે. એટલે એ વ્યવહાર નય અવિદ્યમાન છે, અસત્યાર્થ છે, અભૂતાર્થ અર્થને પ્રગટ કરનારો છે. એટલે એનો આશ્રય કરતા આત્માના શુદ્ધ સ્વરૂપની, નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, માટે એ આશ્રય કરવા યોગ્ય નથી, એ અંગીકાર કરવા યોગ્ય નથી, એ અંગીકાર કરવા જેવો નથી. હવે એ અંગીકાર કરવા જેવો નથી વ્યવહારને એમ તો જણાવ્યું, પણ તો પછી એમ થાય કે તો પછી અંગીકાર કરવા જેવું શું છે? તો સાથે ગાથામાં એ પણ જણાવ્યું કે શુદ્ધ નય જે છે એ એક જ ભૂતાર્થ હોવાથી એ વિદ્યમાન છે અને જે શાશ્વત વસ્તુ છે એને કહેનારો છે, એ સત્યને જણાવનારો છે, એ ભૂતાર્થ છે. એટલે એ અંગીકાર કરવા જેવો છે, એનો આશ્રય કરવા જેવો છે. અને વળી સાથે એ પણ જણાવ્યું કે એનો આશ્રય કરતા, એવા શુદ્ધનયનો આશ્રય કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે ભૂતાર્થના આશ્રયથી જીવને નિશ્ચયથી સમ્યક દર્શન થાય છે. એટલે એણે જો ભૂતાર્થનો આશ્રય કર્યો છે, શુદ્ધને દ્વારા જે વિષય બતાવવામાં આવ્યો એનો આશ્રય કર્યો છે, તો એને એવા શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય છે. એટલે એ એવી અનુભૂતિ થતાં એ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ હોય છે. આટલી વાત 11મી ગાથામાં દર્શાવવામાં આવી. અને એ દ્વારા એ દર્શાવવામાં આવ્યું કે જૈન દર્શનમાં જો કંઈ કરવા જેવું હોય તો શુદ્ધનય દ્વારા જેવું આત્માનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે એનો આશ્રય કરી અને એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રગટ કરવું, પરના આશ્રયથી એ પ્રગટ નહીં થઈ શકે, એટલા માટે આ ગાથાને જૈન દર્શનનો પ્રાણ કહેવામાં આવે છે. બીજી વાત એમાં જે દ્રષ્ટાંતમાં દર્શાવી છે એ વાતને લઈએ, એમાં પણ એક વાત એવી આવે છે કે જેથી આપણે એને જૈન દર્શનનો પ્રાણ કહીએ. એ વાતને અહીંયા દ્રષ્ટાંત દ્વારા બતાવી છે. એમાં કહે છે કે જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત આચ્છાદિત થઈ ગયો છે, એટલે કાદવ અને પાણી એ ભેગા થવાને કારણે એ પાણી કાદવવાળું લાગે છે, એટલે એ પાણીની નિર્મળતા જે છે એ કાદવના મળવાથી એ ઢંકાઈ ગઈ, એ પાણી હવે નિર્મળ દેખાતું નથી. અને એવો જે અનુભવ કરે છે પાણીનો, એને કાદવરૂપે અનુભવ કરે છે, એને તો એ પાણી મલિન જ દેખાય છે, એને તો એમ ખ્યાલ આવતો જ નથી કે એમાં એ કાદવ ભળે રહ્યો, છતાં અંદર પાણી જે છે એ તો નિર્મળ જ છે. એને પાણી અને કાદવને જુદા પાડી શકાય છે એવો એને વિચાર જ નથી. જ્યારે બીજા કેટલાક એવા વિવેકી છે કે એને એવો વિવેક પ્રગટે છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, એને એમ ખ્યાલ આવે છે કે આ કાદવવાળું પાણી જે છે એમાં શુદ્ધ પાણી રહ્યું છે અને આ કાદવરૂપ મલિનતાને દૂર કરી અને એમાંથી શુદ્ધ પાણી, શુદ્ધ જળની પ્રાપ્તિ કરી શકાય છે. એટલે એવો જેને વિચાર આવે છે એ હોશિયાર છે, એ બુદ્ધિશાળી છે, અને એ એવા વિચારવાળા એવો પ્રયત્ન પણ કરે છે. પ્રયત્ન શું કરે છે કે એની અંદર ફટકડી નાખે છે, અહીંયા કતકફળ મૂક્યું છે, કતકફળ એટલે જે નાખતા ફટકડીની જેમ એ કાદવ એટલે એ માટી છે એ નીચે બેસી જાય છે અને ઉપર શુદ્ધ નિર્મળ જળ આચરીને આવી જાય છે. પણ જેને આવું જ્ઞાન છે, જેને આવો વિવેક છે, જેને આવી શ્રદ્ધા છે કે ના એક કાદવવાળું ડોળું પાણી છે છતાં પણ એમાં શુદ્ધ પાણી રહ્યું છે અને હું એમાંથી શુદ્ધ પાણી પ્રાપ્ત કરી શકીશ, એવી જેને શ્રદ્ધા વિશ્વાસ છે એ એવો પ્રયત્ન કરે છે. એટલે એના ઉપરથી એમ સમજવાનું છે કે વર્તમાન પર્યાયમાં ગમે તે મલિનતા હોય જીવને, એ ગમે તે પર્યાયમાં રહ્યો હોય, એ એકિન્દ્રિયમાં હોય, ત્રિઇન્દ્રિયમાં હોય, એ મનુષ્યમાં હોય કે દેવમાં હોય કે નારકીમાં હોય, તે છતાં પણ એને એવો વિશ્વાસ હોય કે આ બધી મલિનતા હોવા છતાં આત્મા તો શુદ્ધ જ છે અને એવા શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકાય છે. આ મલિનતા, કર્મરૂપી મલિનતા છે એ વિવિધ પર્યાયનું કારણ છે અને એવી એ નારકીની પર્યાય, તિર્યંતની પર્યાય કે મનુષ્યની પર્યાયનું મૂળ કારણ જે છે તે કર્મરૂપી મલિનતા છે અને એ કર્મરૂપી મલિનતાને દૂર કરી શકાય છે અને શુદ્ધ આત્મ સ્વરૂપને, શુદ્ધ સમાન સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે. આવી જેને શ્રદ્ધા છે એ જ એવો પુરુષાર્થ કરે છે અને એ જ ધર્મમાં પરિણમે છે, એનો પુરુષાર્થ સાચો પુરુષાર્થ હોય છે. એટલે એ અપેક્ષાએ જોવા જઈએ તો જેને આવો વિશ્વાસ આવ્યો છે એ જ એવો ધર્મનો પુરુષાર્થ કરે છે. એટલે આવો વિશ્વાસ દર્શાવનાર આ ગાથા એ જૈન દર્શનનો પ્રાણ છે. જો એવો વિશ્વાસ જ ના આવે તો પછી શુદ્ધ તત્વને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ પણ નહીં થાય. પોતાનું સ્વરૂપ જે છે એ મલિન છે, તે છતાં પણ એ પોતે સિદ્ધ સમાન છે એવો એને વિચાર આવવો, એવો વિશ્વાસ બેસવો અને પછી એવો પ્રયત્ન થવો, આ છે તો જ એ પછી એવો પુરુષાર્થ ઉપડે છે. જો એમ વિચાર જ ના આવે કે અહીંયા આ મલિનતાની વચ્ચે પણ આત્મા શુદ્ધ જ રહ્યો છે, અનાદિથી આવી મલિનતા છે, અનાદિથી એને અનંત પ્રકારની મલિન પર્યાયોમાં જવાનું થયું છે, એ એકિન્દ્રિય થયો, એ બે ઇન્દ્રિય થયો, ત્રણ ઇન્દ્રિય થયો, એ તિરિંચમાં જાત જાતના ભવ કરીને આવ્યો, એ સાપ થયો, નોળિયો થયો, વીંછી થયો, ગમે તે થયો, અને તે છતાં પણ એ કોઈ મલિનતા એના મૂળ સ્વરૂપમાં ઘૂસી ગઈ નથી, એનું સ્વરૂપ તો એવું ને એવું શુદ્ધ જ છે, એની સાથે રહી છે એ મલિનતા, એને દૂર કરી શકાય એવી છે. જેમ પેલા શુદ્ધ પાણીની સાથે માટી હતી તો એને એમાં કતકફળ નાખતા અથવા તો ફટકડી નાખતા એને દૂર કરી શકાય અને એમાંથી શુદ્ધ પાણીની પ્રાપ્તિ કરી શકાય, એવી રીતે આ કર્મરૂપી મલિનતાને પણ એ દૂર કરી શકાય છે એવો વિશ્વાસ છે. એટલે પછી એ દૂર કરવાનો પ્રયત્ન થાય, પુરુષાર્થ થાય, એટલે આખો એમાંથી ધર્મ ઉત્પન્ન થયો કે એમાંથી મોક્ષનો માર્ગ ઉત્પન્ન થાય કે ના એ માર્ગ છે અને એ દ્વારા એ પ્રાપ્ત કરી શકાય છે, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. એટલે એ રીતે પણ એ જૈન દર્શનનો પ્રાણ છે અને તત્વની રીતે આપણે જો જોયું એ પ્રમાણે એ શુદ્ધ નયે જ એ ભૂતાર્થને દર્શાવનારો છે, સત્ય અર્થને દર્શાવનારો છે. જે વસ્તુ વિદ્યમાન છે એટલે આત્મા જે છે, ત્રિકાળ, ત્રણેય કાળ રહેવાવાળું તત્વ, એને દર્શાવનારો એ શુદ્ધ નય છે અને એવા શુદ્ધ નયનો આશ્રય કરતા, એવા શુદ્ધ નયને અંગીકાર કરતા, એ શુદ્ધ નય જે વિષય દર્શાવે છે એ વિષયને દ્રષ્ટિનો વિષય બનાવી અને એની તરફ લક્ષ્ય કરતા એ શુદ્ધ પર્યાય પ્રગટે છે, એનું નામ સમ્યક દર્શન છે અને એવું લક્ષ કરનારો એ જ સમ્યક દ્રષ્ટિ છે. એટલે ત્યાં ધર્મ પણ થાય છે અને એ રીતે ધર્મ છે, એ રીતે પણ આ ગાથા જે છે તે જૈન દર્શનના પ્રાણ સમાન અતિ મહત્વની ગાથા કહેવામાં આવી છે. અહીંયા આ દ્રષ્ટાંતની સાથે સિદ્ધાંતને આપણે થોડુંક વધારે સ્પષ્ટતાથી સમજી લઈએ. ટીકામાં જે વાત કરી છે એમાં કે જેમ પ્રબળ કાદવ મળવાથી એ પાણીનો જે નિર્મળ ભાવ છે આચ્છાદિત થઈ ગયો છે, તિરોપિત થઈ ગયો છે, એવા જળનો અનુભવ કરનારા પુરુષો, એ જળ અને કાદવનો વિવેક નહીં કરનારા, જળ જુદું છે અને કાદવ પણ જુદો છે એમ એ વિવેક નથી કરતા એવાઓ, તો એને જળને એ મલિન જ અનુભવે છે, એમને તો એ મલિન જ દેખાય છે. પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ નિર્મળી ઔષધિ, જેમ આપણે ફટકડી લઈએ છીએ એ રીતે, એવી ફટકડી જેવી એ નિર્મળી ઔષધિ, એના પડવા માત્રથી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી, એટલે જળ અને કાદવ એમાં એ જુદા પડી જાય છે એટલે એવું એમને વિવેકપણું જણાયું છે, એને એ વિવેકપણાથી એ પોતે એવો પુરુષાર્થ કરે છે, એટલે કે પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે એ નિર્મળ જળ એને એમાં પ્રાપ્ત થાય છે, એને લીધે એ જળને પોતે નિર્મળ જ અનુભવે છે. જે એવી કતકફળ નાખી અને જળની શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે એટલે આવિર્ભૂત થઈ એ નવી અવસ્થા, એને તો એ જળ પહેલેથી જ એમાં નિર્મળ દેખાતું જ હતું એટલે એને એવો પુરુષાર્થ કર્યો. એવી રીતે આ દ્રષ્ટાંત કહ્યું અને હવે સિદ્ધાંતની વાત કરે છે કે એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે, પેલું જળ તિરોનો નિર્મળ ભાવ તિરોભૂત થયો હતો, અહીંયા આત્માનો જે જ્ઞાયક ભાવ છે એ તિરોભૂત થયો છે, તિરોભૂત થયો એટલે ઢંકાઈ ગયો છે. ત્યાં એ કાદવની સાથે મળવાને કારણે હતું, અહીંયા કર્મના મળવાથી એ જ્ઞાયક ભાવ જે છે તે ઢંકાઈ ગયો છે. એવા આત્માનો અનુભવ કરનારા પુરુષો, પુરુષો એટલે આત્મા, જીવો, એમાં પુરુષ એમ કહેવાનો આશય નથી, આત્માને પુરુષ હોય કે સ્ત્રી હોય બધાને પુરુષો એમ પુરુષ કહેવામાં આવે છે. એટલે એવા આત્માનો અનુભવ કરનારા, મલિન આત્મા તરીકે અનુભવ કરનારા છે, એમને એ વિવેક નથી કે એ આત્મા અને કર્મ એવો વિવેક નથી. એવા આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, એ વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ, એટલે જેવું એમને પર્યાયમાં જેવું દેખાય છે સ્વરૂપ, કર્મ સહિતની આત્માની અવસ્થા જે દેખાય છે એની આત્માની પર્યાય છે, એ મનુષ્યની પર્યાય હોય કે તિર્યંતની પર્યાય હોય કે ગમે તે કોઈ પણ પર્યાય છે, એવી પર્યાય એને જોવાવાળા એટલે એનાથી વિમોહિત થયા છે એવા, એ વ્યવહારથી એને એ આત્માને એ પર્યાય રૂપે જ જુએ છે એટલે એને અનેક રૂપે જુએ છે, જેવી પર્યાય છે એ રીતે જ જુએ છે. એટલે એમાં એમ કહ્યું કે એવા આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો તેને આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું, અનેક રૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે, એ નર નારકી તરીકે એને અનુભવે છે, જુએ છે, એમ જ એનો ખ્યાલ છે. પણ જેમને વિવેક વર્તે છે, જે પોતે જ્ઞાન રૂપ છે, વિમોહિત નથી એવાઓ, જે ભૂતાર્થદર્શીઓ છે, શુદ્ધ ને વિષય કરી અને જેવું સ્વરૂપ છે એવું જાણવાનું રાખે છે, એવા ભૂતાર્થદર્શીઓ, શુદ્ધ નયને દેખનારાઓ પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ નય અનુસાર, જ્યાં પેલા કતક પણ નાખતા હતા એની જગ્યાએ અહીંયા એ પોતે શુદ્ધનય દ્વારા એને જુએ છે, શુદ્ધનય અનુસાર એને ગ્રહણ કરે છે. કોને? આત્માને. શુદ્ધનય અનુસાર એ આત્માને ગ્રહણ કરે છે તો એને શુદ્ધ આત્મ સ્વરૂપ અને કર્મ એ બંને જુદા દેખાય છે. એને પેલું કર્મને કારણે જે પર્યાય ઉત્પન્ન થઈ છે એ પર્યાય અને શુદ્ધ આત્માનું સ્વરૂપ એ બંને એને જુદા અનુભવમાં આવે છે. એટલે જે પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધને અનુસાર પ્રવર્તે છે એટલે બોધ પામે છે, એવા બોધ થવા માત્રથી ઉપજેલા આત્મ અને કર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવપણાને લીધે તેને આત્માને જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે, એમને એ મલિનતા જણાતી નથી, એમને તો એ શુદ્ધ આત્મ તત્વની એમાંથી પ્રાપ્તિ થાય છે. શુદ્ધનય દ્વારા એ જુએ છે ને, શુદ્ધનય દ્વારા એ દ્રષ્ટિ કરે છે, એટલે શુદ્ધનય તો આત્માને શુદ્ધ જેવું સ્વરૂપ છે એવું જ દર્શાવનારો નય છે. શુદ્ધનય જે છે એ આત્માને જેવો છે તેવો શુદ્ધ દર્શાવનારો છે, એ આત્માને પર્યાય ની ભેળસૂળ રૂપે દર્શાવનારો નથી. જે અનિત્ય છે, જે ક્ષણ માત્રની વસ્તુ છે, એ પર્યાય છે, એ પર્યાય એ આત્માનું મૂળ સ્વરૂપ નથી. એ બદલાતું રૂપ છે, એવા બદલાતા રૂપને શુદ્ધને દર્શાવતો નથી. શુદ્ધને તો જે ત્રિકાળ ત્રણેય કાળ રહેવાવાળું શુદ્ધ સ્વરૂપ છે, આત્માનો ચૈતન્ય સ્વભાવ છે, જ્ઞાયક ભાવ છે, એને પ્રસિદ્ધ કરનારો છે, એને દર્શાવનારો છે. અને એનો આશ્રય કરતા, એટલે કે એવા શુદ્ધનયનું આલંબન લેતા, એને અંગીકાર કરતા, એવા શુદ્ધ આત્મ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને, એને લક્ષ્ય બનાવીને, એની સન્મુખતા કરી અને એનો જો અનુભવ કરવામાં આવે તો એ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, એ સમ્યક દર્શન છે, એની વાત કરે છે. કે જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં શુદ્ધને એક કતક ફળના સ્થાને છે, તેથી જેવો શુદ્ધનયનો આશ્રય કરે છે, જેમ પેલું કતક ફળનો એને ઉપયોગ કર્યો અને એના દ્વારા એને શુદ્ધ જળની પ્રાપ્તિ કરી, એવી રીતે અહીંયા શુદ્ધનય જે છે એનો આશ્રય કર્યો, એને અંગીકાર કરતા તેઓ એ શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. પણ બીજા એટલે જેઓ અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે, તેઓ સમ્યક દ્રષ્ટિ નથી. જેઓ શુદ્ધ નયનો આશ્રય નથી કરતા અને અશુદ્ધ નયથી વ્યવહારથી વર્તમાનમાં જે પર્યાય છે એ પ્રમાણે જ આત્માને જુએ છે, મનુષ્ય તરીકે, દેવ તરીકે કે તિર્યંત તરીકે જુએ છે, એ દ્રષ્ટિ જે છે તે અસમ્યક છે. એટલે એ સાચી દ્રષ્ટિ નથી, એ સાચી શ્રદ્ધા નથી, એટલે એ તો સમ્યક દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓ, કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓ વ્યવહારને દેખનારાઓને એ વ્યવહારને અનુસરવા યોગ્ય નથી, વ્યવહારનયનો આશ્રય કરવા જેવો નથી. જેમણે પોતાના આત્મ સ્વરૂપને, શુદ્ધ નિજ સ્વરૂપને જેવું છે તેવું શુદ્ધ અનુભવવું છે, એમણે એવા વ્યવહારનયનો આશ્રય કરવા જેવો નથી, પણ એમણે શુદ્ધનયનો આશ્રય કરવો જોઈએ. આમ એ શુદ્ધનય અંગીકાર કરવા જેવો છે, વ્યવહારનય અંગીકાર કરવા જેવો નથી. આ વાતની અહીંયા સ્પષ્ટતા 11મી ગાથામાં કરવામાં આવી. ભાવાર્થમાં પંડિતજી એમ કહ્યું કે વાત તો બરાબર છે, શુદ્ધ નય જ આશ્રય કરવા યોગ્ય છે, છતાં પણ જે વ્યવહાર છે, એટલે કે જે વર્તમાનમાં પર્યાય છે, એ કોઈ વસ્તુ જ નથી એમ નહીં, એ કોઈ છે જ નહીં એમ નહીં. એટલે શુદ્ધ નયનો વિષય એ અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે. એની દ્રષ્ટિમાં, એની અપેક્ષાએ જોવા જઈએ તો બરાબર છે કે વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે અને શુદ્ધ નય છે તે ભૂતાર્થ છે, એ વાત બરાબર છે. પણ એમ નથી કે એ કોઈ પર્યાય છે જ નહીં, વ્યવહાર નય છે જ નહીં, એમ કંઈ છે જ નહીં, એવું નથી. એ માત્ર એને વ્યવહાર નયને ગૌણ કરી અને શુદ્ધ નય દ્વારા પોતાના સ્વરૂપમાં જવું છે, એટલે એનો આશ્રય કરવો, એને અંગીકાર કરવો, એ વાત બરાબર છે. પણ એમ ના સમજવું કે કોઈ ભેદરૂપ કે પર્યાયરૂપ કોઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો પછી એ વેદાંત મતવાળાઓ જેવું થઈ જાય. વેદાંત મતમાં શું માને છે કે ભેદરૂપ અનિત્ય વસ્તુ જે છે એ બધું માયા છે, એટલે કોઈ પર્યાય છે જ નહીં, એમ માનવામાં આવે છે. અને એમ જો માનવામાં આવશે તો પછી એ એકાંતે શુદ્ધનયનો પક્ષ જે છે એ પણ મિથ્યાત્વ નો જ પ્રસંગ એમાં આવશે, મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવશે. માટે અહીંયા એમ સમજવું કે જીનવાણી એ સ્યાદવાદ રૂપ છે. સ્યાદવાદ એટલે એક એની સાથે રહેલી જે અપેક્ષા છે, એ અપેક્ષાને દર્શાવીને, એ પ્રયોજનવશ કોઈ નયને મુખ્ય કરીને, કોઈ નયને ગૌણ કરીને જે વસ્તુનું પ્રયોજન છે એ પ્રમાણે એ દર્શાવનારી છે, એટલે ક્યાંય વિરોધાભાસ છે જ નહીં. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, ભેદરૂપ જાણવાનું, ભેદ કરીને આ જેવી પર્યાય છે એ પ્રમાણે એવું ભેદ કરીને જાણવાનું તો એને અનાદિથી છે જ, અને એમ જ એ જાણતો આવ્યો છે, એટલે તો એને મૂળ વસ્તુનો ખ્યાલ આવ્યો નથી, એ તો અનાદિનું છે. અને એનો એવો ઉપદેશ પણ એને એવો જ મળ્યો છે અત્યાર સુધી, એટલે એવો વ્યવહારનો ઉપદેશ જે છે એને કેટલીક વખત તો શુદ્ધનયનો સહાયક માનીને પણ કરવામાં આવ્યો છે, પણ એ શુદ્ધનયનો સહાયક જાણીને વ્યવહારનો ઉપદેશ કરવામાં આવ્યો છે, પણ એ વ્યવહાર આખો એ કેવો છે, એનું ફળ શું છે, એ શુભભાવ અશુભભાવ રૂપે છે, એટલે એનું ફળ તો સંસાર જ છે. માટે જેને સંસાર નથી જોઈતો અને જેને સિદ્ધ દશા પ્રગટ કરવી છે એને તો શુદ્ધનયનો જ આશ્રય કરવો જોઈએ. એ દ્વારા જે સ્વરૂપ છે એનો આશ્રય કરીને એની પ્રાપ્તિ કરવાની છે. એટલે શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી મુખ્યતાથી કર્યો છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, પર્યાયમાં મગ્ન છે, ભેદમાં મગ્ન છે, ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી. હવે એમાં આ વાત આવી કે એ વ્યવહાર નહીં છે ને, પર્યાય પણ છે ને, ભેદરૂપ પણ વસ્તુ તો છે ને, તો એને ગૌણ કરી અને આ વાત સમ્યક દર્શન પ્રગટ કરવા માટે, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે શુદ્ધનયનો વિષય કરવો એ વાત બરાબર છે મુખ્ય કરીને, અને આ બાજુ વ્યવહારને ગૌણ કરીને એ વાત તો બરાબર છે, પણ વ્યવહાર નય છે તો ખરો ને? તો કહે છે કે હવે એ વ્યવહાર નય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. સર્વથા નિષેધ કરવા જેવો નથી, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ કરે છે. કઈ રીતે ઉપદેશ કરે છે? કે કોઈ વખતે કોઈ કોઈને પ્રયોજનવાન છે એમ સમજી અને વ્યવહારને એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. સર્વથા એ નિષેધ કરવા જેવો નથી, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, કોઈને કોઈ વખતે એ પ્રયોજનવાન છે, અને એવો ઉપદેશ કરતા અહીંયા બારમી ગાથા કહેવામાં આવી. બારમી ગાથામાં શું કહેવામાં આવે છે કે દેખે પરમ જે ભાવ તેને શુદ્ધને જ્ઞાતવ્ય છે, અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. અપરમ ભાવે એટલે પૂર્ણતા પ્રાપ્ત નથી કરી, પરમ સ્વરૂપની પ્રાપ્તિ નથી કરી એવો જે છે એને એ કોઈ કોઈ વાર એવો વ્યવહારનો ઉપદેશ જે છે તે પ્રયોજનવાન છે. જે પરમ સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા, એટલે જે દેખે પરમ જે ભાવ તેને એ શુદ્ધને જ્ઞાતવ્ય છે, અને અપરમ ભાવે જે સ્થિત છે એને વ્યવહારનો ઉપદેશ છે. એટલે ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા આગળ વધીને પછી પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા, તેમને તો શુદ્ધ આત્માનો ઉપદેશ આજ્ઞા કરનાર શુદ્ધ નય જાણવા યોગ્ય છે. જેમને જે પોતે પુરુષાર્થ કરી શુદ્ધનય દ્વારા આત્માનું સ્વરૂપ જાણી અને એની જે શ્રદ્ધા કરી અને એનો વિષય જે શુદ્ધ આત્મદ્રવ્ય એનો અનુભવ કર્યો અને પછી એમાં વિશેષતાથી પુરુષાર્થ કર્યો અને પછી પૂર્ણ જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ કરી, તેમને તો એ શુદ્ધ આત્માનો ઉપદેશ એ આજ્ઞા કરનાર એ શુદ્ધનય એ જાણવા યોગ્ય છે. એ શુદ્ધનય એમને તો જાણવા યોગ્ય રહ્યો, એ શુદ્ધ આત્માનો જ એમને તો અનુભવ છે. એટલે શુદ્ધનય દ્વારા જે સ્વરૂપને એ જાણે છે એ જ હવે જાણવા યોગ્ય રહ્યું છે. શુદ્ધનય દ્વારા શુદ્ધ સ્વરૂપ જણાય છે એનું જ જ્ઞાન કરવાનું એમને તો રહ્યું છે, બીજું કંઈ હવે એમને કરવાનું રહ્યું નથી. પણ વળી જે જીવો અપરમ ભાવે અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, હજી પૂર્ણતા પ્રગટ નથી કરી, ત્યાં સુધી પહોંચ્યા નથી, એવા સાધક અવસ્થામાં છે, સાધક અવસ્થામાં સ્થિત છે, તેઓને માટે એ વ્યવહાર દ્વારા તેમને ઉપદેશ કરવામાં આવે તો એમને એ પ્રયોજનવાન છે, એમને એ કોઈક રીતે ઉપયોગી થાય છે. ટીકામાં એની સ્પષ્ટતા કરી છે. અહીંયા સોનાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, સુવર્ણનું ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે અને એ સ્પષ્ટતા કરવામાં આવી છે. અહીંયા એમ કહેવું છે કે જે સુવર્ણ છે તે જ્યારે એ ખાણમાંથી નીકળે છે ત્યારે એ માટી સાથે ભળેલું છે, અશુદ્ધ સુવર્ણ છે, એને પછી તાપ આપવામાં આવે એટલે એ શુદ્ધ થતું જાય છે. અને ક્યાં સુધી તાપ આપવામાં આવે છે કે જ્યાં સુધી એ પૂર્ણપણે શુદ્ધ ન થાય ત્યાં સુધી એને તાપ આપવામાં આવે છે. એટલે એ છેલ્લો તાપ આપવામાં આવે અને જ્યારે એ શુદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી એની જે જુદી જુદી અવસ્થાઓ થાય છે, એની જુદી જુદી અવસ્થાઓ થાય છે, એ શુદ્ધતા વધતી 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 પૂર્ણ શુદ્ધતા થાય ત્યાં સુધીની બીજી બધી જે અવસ્થાઓ થઈ, એ અવસ્થાઓ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી એ જાણવી તો પડશે ને કે ભાઈ હજી અશુદ્ધ છે, હજી અશુદ્ધ છે, હજી અશુદ્ધ છે. શુદ્ધતા વધી પણ હજી અશુદ્ધતા થોડી બાકી રહી છે. એટલે પૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધીની બધી જ અવસ્થાઓ એ જાણવી એ કાર્યકારી થાય છે, એવું અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું. પણ પછી એક વખત એ પૂર્ણ શુદ્ધ થયું પછી એ અશુદ્ધ અવસ્થાને જાણવી કોઈ રીતે પ્રયોજનવાન રહેતી નથી. પછી એવી અશુદ્ધ અવસ્થાને જાણવાનું કોઈ રીતે કાર્યકારી ઉપયોગી થતું નથી. પણ જ્યાં સુધી એ પૂર્ણ શુદ્ધ ન થાય સોનું ત્યાં સુધી એમાં કેટલી અશુદ્ધિ છે એને જાણશે તો પછી એને વધારે આગળ તાપ આપી અને પૂર્ણ શુદ્ધ કરશે ને. એટલે અશુદ્ધતાને જાણવાથી, અશુદ્ધતાને જાણવાથી એને ખ્યાલ આવશે કે કેટલી અશુદ્ધતા રહી છે અને હવે કેટલો પુરુષાર્થ બાકી રહ્યો છે એનો એને ખ્યાલ આવે છે. એટલે પૂર્ણ શુદ્ધ અવસ્થા માટે જ્યારે એ જીવ પુરુષાર્થ કરે છે તો એના પુરુષાર્થની દિશામાં એ આગળ વધી રહ્યો છે ત્યારે એની જે અશુદ્ધિ છે એ જાણેલી એને પ્રયોજનવાન છે, એ જાણશે એ બરાબર છે. પણ એમ નહીં કે ત્યાં એ અટકીને ઉભો રહી જાય કે એને એ અશુદ્ધિ સહિતની જે અવસ્થા છે એને એ પોતે પકડી રાખે તો પછી એ શુદ્ધ અવસ્થા સુધી પહોંચશે જ નહીં. એટલે માત્ર એ જાણેલી પ્રયોજનવાન છે. એટલે એવો વ્યવહાર, એવો વ્યવહાર છે એને એ જાણે તો એને માટે એ પ્રયોજનવાન છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે એ રીતે એ જે સાધક અવસ્થામાં છે એને માટે આશ્રય કરવા લાયક તો શુદ્ધ નહીં દ્વારા જે આત્માનું સ્વરૂપ છે એ જ છે, પણ જાણવા લાયક એ અશુદ્ધ અવસ્થા જે છે એટલે વ્યવહાર નહીં દ્વારા જે કંઈ જણાવવામાં આવે છે, જે પર્યાય છે એનું જ્ઞાન કરાવવામાં આવ્યું કે હજી તારી વર્તમાનમાં આવી પર્યાય છે, આટલી અશુદ્ધિ તને હજી પડી છે, એ જાણેલું એને માટે એક પ્રયોજનવાન છે. પણ આદરણીય તરીકે તો શુદ્ધ નહીં જ છે. એને આપણે ભાવાર્થમાંથી થોડું વધારે સ્પષ્ટ કરીને સમજીએ. ભાવાર્થમાં અહીંયા એમ કહેવામાં આવ્યું કે લોકમાં સોનાના 16 વાળ પ્રસિદ્ધ છે, 15 વલ્લા સુધી તેમાં એ બધી અશુદ્ધતા વગેરે હોય છે, એ બધું હોય છે. અને એને તાપ દેતા છેલ્લા તાપથી ઉતરે ત્યારે એ 16 વલ્લનું શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય. હવે જે જીવોને 16 વલ્લા સોનાનું જ્ઞાન શ્રદ્ધાંત તથા પ્રાપ્તિ થઈ, 16 વલ્લું જેને પ્રાપ્ત થઈ ગયું એને તો પછી પેલું 15 વલ્લા સુધીનું કાંઈ પ્રયોજન નથી, એના જ્ઞાનનું કોઈ પ્રયોજન નથી. અને જેમને 16 વલ્લા સુધી શુદ્ધ સોનાની પ્રાપ્તિ થઈ નથી તેમને ત્યાં સુધી એટલે કે 15 વલ્લા સુધીનું પણ જાણવું એ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પૂદગળના સંયોગથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. કર્મની અશુદ્ધિ છે, કર્મરૂપે મલિનતા જે એની સાથે રહી છે એટલે એ પૂદગળ, કર્મ પૂદગળ છે, એના સંયોગથી એ અશુદ્ધ એ અનેક રૂપે થઈ રહ્યો છે. તેના એ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, શુદ્ધ એવું શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ, એ ત્રણે જેમને થઈ ગયા તેમનો તો હવે પૂદગળ સંયોજિત એ અનેક રૂપ કહેનારો અશુદ્ધ નહે, કોઈ રીતે કાર્યકારી પ્રયોજનવાન કોઈ મતલબનો નથી. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની, પૂર્ણ શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે કે ભાઈ તારી પર્યાય આ રીતે છે, તારે મનુષ્યની પર્યાય છે, હજી તારે હજી એટલી અશુદ્ધિ બાકી છે, એ અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. એટલે જ્યાં જ્યાં જે જે એની અવસ્થા છે ત્યાં ત્યાં તે વખતે એ જાણેલું પ્રયોજનવાન છે. એટલે જ્યાં સુધી શુદ્ધ યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું, તથા જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીન બિંબના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું એ પ્રયોજનવાન છે. અને બીજી રીતે પણ કહીએ તો જ્યાં સુધી એ અશુભમાં છે ત્યાં સુધી એને એ અશુભને ટાળવા માટે એવા શુભ ભાવો, એવા પૂજા ભક્તિ વિનય દર્શન આદિના શુભ ભાવ એ શુભ અશુભને ટાળવા માટે એ કાર્યકારી છે. પણ એ ત્યાં શુભ ભાવમાં જ જો રહી જશે તો એ પોતે પૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રગટ નહીં કરી શકે. એટલે એ ભાવને છોડીને એને શુદ્ધ નયના આશ્રય જેવું શુદ્ધ સ્વરૂપ જે છે એને જ અંગીકાર કરવું જોઈએ, આશ્રય તો એનો જ લેવો જોઈએ. એટલે કહે છે કે જેમને શ્રદ્ધાન જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ, તેમને પહેલા જે કહેવામાં આવ્યું એ પ્રમાણે પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ એ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ કરવું, સમિતિ ગુપ્તિ પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન એ પ્રમાણે એ પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તવું એવો વ્યવહાર નયનો ઉપદેશ અંગીકાર કરવો એ પ્રયોજનવાન છે. જેની જેવી દશા છે એ પ્રમાણે એને એ વ્યવહાર આખો પ્રયોજનવાન છે. વ્યવહાર નયને કથંચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, ક્યારેક કોઈક અપેક્ષાએ એને અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. નિશ્ચયની અપેક્ષાએ દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવવો હોય ત્યારે એને અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. પણ જો કોઈ તેને સર્વથા અસત્યાર્થ માની અને એને છોડી દે તો પછી શુભ ઉપયોગ રૂપ વ્યવહાર છોડે અને પછી શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ નથી ત્યારે એ શુભને પણ છોડે તો એ અશુભમાં ચાલ્યો જશે અને એમ થતા તો એને ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવશે અને એમ થતા તો એ સ્વચ્છંદમાં પ્રવર્તન કરશે, સ્વચ્છંદે પ્રવર્તતો એ નરક આદિ ગતિમાં ચાલ્યો જશે અને છેવટે નિગોદને પણ એ પ્રાપ્ત કરશે. એટલે આવો વ્યવહાર નય છે એ સાધક અવસ્થામાં એને પ્રયોજનવાન છે એમ એમાં શ્રી ગુરુનો ઉપદેશ છે. હવે આ જ વાત જે છે એને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ કળશ રૂપે કહે છે. એ અહીંયા ચોથો કળશ છે. એ ચોથા કળશમાં એના અર્થમાં અહીંયા શ્લોકના અર્થમાં કહેવામાં આવ્યું છે કે નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. બંનેનો વિષય જુદો છે એટલે એમાં વિરોધ છે. પણ એ વિરોધ જે છે એને નાશ કરનાર શું છે તો કે સ્યાદ પદ, એટલે કે સ્યાદવાદ દ્વારા અનેકાંત સ્વરૂપે જો એનો અભ્યાસ કરવામાં આવે તો પછી એ પરસ્પર વિરોધ દેખાતો નથી કે ભાઈ કઈ અપેક્ષાએ નિશ્ચય નય અને કઈ અપેક્ષાએ વ્યવહાર નય એ આત્માને ગુણકારી છે એમ બરાબર અપેક્ષા સાથે જો એને સમજવામાં આવે તો પછી એનો વિરોધ રહેતો નથી. કેમ કે બંનેના વિષય જુદા છે. એટલે વિષય જે છે એ વ્યવહાર નયનો વિષય જે છે એ ક્યારે ને કઈ રીતે એ પ્રયોજનવાન છે એ સમજી લીધું છે અને નિશ્ચય નયનો વિષય છે એ કઈ રીતે ઉપયોગી છે એ સમજી લીધું છે. બંનેના વિષયોને સમજી લીધા છે તો બંનેને એની અપેક્ષાઓ છે અને એ અપેક્ષા સાથે જો કથન કરવામાં આવે એટલે એ સ્યાતપદથી ચિહ્નિત એમ કહેવામાં આવે. એટલે જીનેશ્વર ભગવાનનું વચન જે છે એ વાણી છે એ સ્યાદ પદથી ચિહ્નિત છે, એ એવા સ્યાદવાદ સહિત છે. સ્યાદવાદ એ સ્યાદવાદ કહો કે અનેકાંત સ્વરૂપ કહો એ કહેવામાં આવે કથનીમાં આવે ત્યારે એને આપણે સ્યાદવાદ કહીએ છીએ. એટલે જીનેશ્વર ભગવાનની વાણી છે, વચન છે એ એવા અનેકાંત સ્વરૂપ છે એ કથનો સ્યાદવાદ છે, એ સ્યાદવાદ પદથી ચિહ્નિત છે. અને એવી વાણી એ સ્યાદવાદ સહિત વાણી જે છે એ વાણીને જેવો આચરે છે, આદર એનો કરે છે અને એમાં રમે છે, એટલે જે પુરુષો એમાં રમે છે, પ્રચુર પ્રીતિ સહિત એમાં અભ્યાસ કરે છે એ રીતે તે પુરુષો પોતાની મેળે બીજા કોઈપણ કારણ વિના એ મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને, એટલે મિથ્યાત્વને એ બિલકુલ નિર્મૂર્તિ કાઢી નાખે, કાઢી નાખે એટલે વમન કરેલી વસ્તુને પાછી ગળતા નથી, એટલે એનો અર્થ એ થયો કે મિથ્યાત્વ કર્મ એમને પૂર્ણપણે ચાલ્યું જાય ને ફરી પાછું આવે નહીં, એવું મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને આ અતિશયરૂપ પરમ જ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને એ તુરત જ દેખે છે, એને પ્રાપ્ત કરી લે છે. અને પછી કહે છે કે એ કેવો છે એ આત્મા, એ સમય સારરૂપ શુદ્ધ આત્મા કેવો છે? તો કે નવીન ઉત્પન્ન થયો નથી, એ અનાદિનો છે. પણ પહેલા એ કર્મથી આચ્છાદિત હતો એટલે પ્રગટ વ્યક્તરૂપ નહોતો થયો, એ હવે એને પ્રગટ થયો છે. અને એ સર્વથા જે એકાંત રૂપે કુનય છે એનાથી એ ખંડિત પણ થયો નથી અને એનાથી મલિન પણ થયો નથી. કોઈ પણ બીજા અન્ય દ્વારા એને જણાવવામાં આવ્યું હોય, બીજા મતવાળા જે છે અન્ય મતીઓ, એ ગમે તે પ્રકારે એને જણાવતા હોય તો પણ એ કંઈ એ પ્રકારે એવો મલિન થયો નથી, ખંડિત થયો નથી, એ નિર્બાધ છે, એને કોઈ પણ બાધા નથી. એટલે એ રીતે આવા જીન વચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. અન્ય સર્વથા એકાંતી સાંખ્ય આદિ મત જે વાળા છે એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી. તો પણ તેઓ એક જ ધર્મને એક જ પક્ષને ગ્રહણ કરીને એ વસ્તુની અસત્ય કલ્પના કરે છે, એટલે એ અસત્યાર્થ છે. પણ જેમ છે તેમ બંને નયો નો જે આદર કરે છે, એટલે કે વ્યવહાર નય છે તે જાણેલો પ્રયોજનવાન છે સાધક દશામાં, અને નિશ્ચય નય શુદ્ધ નય છે તે આદરેલો અનુસરેલો પ્રયોજનવાન છે, એમ જે નિર્ણય કરે છે એવો નિર્ણય જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા થાય છે, એમને એ સત્યની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા આ 12 ગાથા અને આ 4 કળશ સુધી જે વાત કરવામાં આવી એ ખરેખર આખી ભૂમિકા રૂપે છે, સમયસારની આ આખી ભૂમિકા છે, અને પછી આખો આગળ બધો વિસ્તાર છે. હવે આચાર્ય શુદ્ધ નયને પ્રધાન કરી એટલે કે મુખ્ય કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે, સંકિતનું સ્વરૂપ. એમાં નિશ્ચયથી સંકિતનું સ્વરૂપ કેવું છે એટલે એની વાત કરે છે. અશુદ્ધ નયની વ્યવહાર નયની પ્રધાનતામાં જીવ આદિ તત્વોના શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે, એટલે 7 તત્વ અથવા 9 તત્વની શ્રદ્ધાને સંકિત કહેવામાં આવે છે ને, એ વ્યવહારથી કહેવામાં આવે છે. અહીંયા જીવ આદિ તત્વોને શુદ્ધને વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. એટલે શુદ્ધ નયથી જીવનું જે સ્વરૂપ છે, સાચું સ્વરૂપ, એ સ્વરૂપને જાણી એનો આશ્રય કરતા સમ્યક્ત્વ પ્રગટે છે. અને એ વાત હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન શ્લોક રૂપે કહે છે, કેમ કે પછીની ગાથામાં એટલે કે 13મી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાન એ શુદ્ધનેની પ્રધાનતાથી વાત કરવાના છે, એટલે એ પહેલા અહીંયા એની સૂચના રૂપે 3 શ્લોક અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યા છે. એટલે 5મો, 6ઠો અને 7મો શ્લોક આપણે લઈએ. અહીંયા 5મા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું કે જે વ્યવહાર નય છે તે, વ્યવહાર નયની વાત કરી છે, જે વ્યવહાર નય છે તે જો કે આ પહેલી પદવીમાં એટલે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને માર્ગમાં પદાર્પણ કર્યું છે મોક્ષ માર્ગમાં, એમને અરેરે હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. તો પણ હસ્તાવલંબ તુલ્ય એટલે હાથ દ્વારા જે અવલંબન લેવામાં આવે એને હસ્તાવલંબ કહેવાય. એની વાત કરીને કહે છે કે એવી રીતે એને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે તો પણ જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર પરદ્રવ્યના ભાવોથી રહિત શુદ્ધ નયના વિષયભૂત પરમ અર્થને અંતરંગમાં અવલોકે છે તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રુપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે, તેમને એ વ્યવહાર નય કાંઈ પણ પ્રયોજનવાન નથી. જેઓ શુદ્ધ નયને જાણે છે, શુદ્ધ નયનો વિષય એ ભગવાન આત્મા કે જે બધા જ પરદ્રવ્યોથી પરભાવોથી જુદો છે, એને અંતરમાં અવલોકે છે, એટલે કે એને અનુભવ સહિત જાણે છે અને એની શ્રદ્ધા કરે છે અને એમાં લીન થઈ જાય છે, કે જેને ચારિત્ર કહેવામાં આવે છે. નિશ્ચયથી ચારિત્ર શેને કહેવામાં આવે છે? કે જે પોતે પોતાના આત્મામાં લીન થઈ જાય છે એને ચારિત્ર કહેવામાં છે. એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થતા નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એ જ પ્રમાણે એમાં લીનતા કરે પોતાના સ્વરૂપમાં, એટલે એને નિશ્ચયથી ચારિત્ર કહેવામાં આવે છે. એટલે એવા ચારિત્રવાળાની વાત અહીંયા કરી છે કે એમને પછી આ કોઈ વ્યવહારને કોઈ રીતે પ્રયોજનવાન નથી. ભલે એને કહેવામાં આવ્યો હોય, એનો ઉપદેશ આપવામાં આવ્યો છે કે જે હજી મોક્ષ માર્ગમાં છે એમને માટે એ હસ્તાવલંબતુલ્ય કહ્યો, પણ એમ પણ જે પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે, એટલે જેમને નિશ્ચયથી ચારિત્ર પ્રગટ થયું છે, એમને તો એ કોઈ રીતે કાંઈ રીતે પ્રયોજનવાન કાર્યકારી નથી. શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ, શુદ્ધ સ્વરૂપનું પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ અનુભવ સહિત એવું થાય ત્યારબાદ અશુદ્ધ નયનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી. એ પાંચમા શ્લોકમાં કહેવામાં આવ્યું. કેમ કે પેલા બારમા શ્લોકમાં કહ્યું હતું ને કે વ્યવહાર નય જે છે એ જાણેલો પ્રયોજનવાન છે, તો એના પછી પહેલી વાત આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી કે એ વાત બરાબર છે, પણ જેને પોતાના સ્વરૂપનું પૂરેપૂરું જ્ઞાન ભાન વર્તે છે અને પોતે નિશ્ચયથી ચારિત્રની દશામાં છે, એટલે કે એવા ભાવરૂપે શુદ્ધ સ્વરૂપના લક્ષે સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું છે અને એવા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સહિત પોતાના આત્મામાં એ સ્થિર થાય છે, એટલે કે એવું નિશ્ચય ચારિત્ર જેને પ્રવર્તે છે, એને માટે આ પછી વ્યવહાર નય આખો કોઈ રીતે પ્રયોજનવાન નથી. એટલે અશુદ્ધ નય દ્વારા જે કંઈ જાણવું થાય છે વ્યવહાર નય, એ પછી એને માટે કોઈ રીતે પ્રયોજનકારી નથી. એ પાંચમા શ્લોકમાં વાત કરી. હવે પછીના શ્લોકમાં એ નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. તો જે વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવ્યું એમાં નવતત્વનું શ્રદ્ધાન કહ્યું. હવે એ ભેદરૂપ શ્રદ્ધા છે, એ નવે તત્વને એક પછી એક આપણે જાણીએ અને એને જાણવાથી જે શ્રદ્ધા થાય છે એ ભેદરૂપ શ્રદ્ધા છે, એ ભેદરૂપ શ્રદ્ધા છે. એમ જાણવાથી એનો અનુભવ નથી થતો, એવો અનુભવ આત્માનો અનુભવ નથી થતો. એટલે નવતત્વની જે શ્રદ્ધા જે છે એ નવતત્વને જુદા જુદા જાણવા, એ શ્રદ્ધા વ્યવહારથી એમ કહેવામાં આવે કે એ સંકિત છે. પણ અહીંયા તો નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહેવું છે, એટલે નિશ્ચય સમ્યક્ત્વના સ્વરૂપમાં અહીંયા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું કે આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, શ્રદ્ધવો, દેખવો અને જાણવો, દેખવું અને જાણવું એમ આપણે કહીએ છીએ, અથવા દેખવો અને જાણવો. દેખવું એટલે દર્શન, જાણવું એટલે જ્ઞાન કરવું, વિશેષતાથી જ્ઞાન કરવું. અને બીજું દેખવું અહીંયા એટલે શ્રદ્ધવું, એ શ્રદ્ધાના અર્થમાં પણ એ દર્શન શબ્દ હોય છે. એટલે અહીંયા શ્રદ્ધાની વાત લીધી છે, એવી એની શ્રદ્ધા કરવી કે આ આત્મા છે એ બીજા અન્ય દ્રવ્યોથી જુદો છે, તે જ નિયમથી સમ્યક દર્શન છે. આ આત્મા બીજા બધા જ દ્રવ્યોથી, બધા જ ભાવોથી જુદો છે એમ શ્રદ્ધા ત્યારે થાય કે એવો અનુભવ થાય, તો એટલે એવું ભેદ જ્ઞાન થાય કે આત્મા બીજા બધા દ્રવ્યોથી, જગતના બધા જ પદાર્થોથી અને પોતાના પરદ્રવ્યોને કારણે થતા વિભાવ ભાવોથી, એટલે રાગ દ્વેષના જે કંઈ ભાવ પોતાને જે થાય છે પરનું લક્ષ્ય કરતા, એ બધા ભાવોથી પણ પોતે એટલે પોતાનો આત્મા એ જુદો છે એમ એને અનુભવ થવો જોઈએ. એટલે એમાં એને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાનું સ્વરૂપ જણાય તો એને બીજા બધાથી જુદું ભિન્ન અનુભવમાં આવે, અને એવો અનુભવ થાય ત્યારે એને એક વિશિષ્ટ પ્રકારનો આનંદનો અનુભવ થાય છે. અને પછી એ વખતે જે જ્ઞાન છે એ જ્ઞાનમાં એને બધાથી જુદો જણાય છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એ ખ્યાલ આવે છે. અને પછી એવી જ એને શ્રદ્ધા થઈ જાય છે કે જેમ એને પેલા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને, એટલે કે આગમોનો અભ્યાસ કરીને જે શ્રદ્ધા કરી હતી, હવે એ શ્રદ્ધા અનુભવ થતા એ દ્રઢ થાય છે, પાકી થઈ જાય છે. અને આવી અનુભવ સહિત જે શ્રદ્ધા થઈ એની અહીંયા વાત કરી છે. એવો અહીંયા આત્માને શ્રદ્ધવો એમ કહેવામાં આવ્યું છે, અને એને નિયમથી સમ્યક દર્શન કહ્યું છે. એટલે આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો એટલે શ્રદ્ધવો, તે જ નિયમથી સમ્યક દર્શન છે. અને પછી એમાં શ્લોકમાં બીજી વાત લીધી છે કે આત્મા કેવો છે, તો એ આત્મા પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે, માત્ર પોતાનામાં જ વ્યાપનારો છે, એટલે એના ગુણ અને પર્યાયોમાં વ્યાપનારો છે, અન્ય દ્રવ્યમાં વ્યાપનારો નથી. બીજું દ્રવ્ય આત્મામાં વ્યાપતું નથી કે આત્મા બીજામાં વ્યાપતો નથી. વળી કેવો છે, શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે એટલે આત્મા અનંત ગુણોનો પિંડ કહેવામાં આવે છે, છતાં પણ એ બધા ગુણો એ આત્મામાં એક રૂપ થઈને રહ્યા છે, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ભેદ રહ્યા નથી. વળી કેવો છે કે પૂર્ણ જ્ઞાન ઘન છે. પૂર્ણ જ્ઞાન ઘન છે એટલે કે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આપણે જે વાત કરીએ, પણ એ પછી આગળ વધતા જે કેવળ જ્ઞાન થાય છે તો એ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એટલે સર્વજ્ઞતા એનામાં ભરી પડી છે, એનો અંશ એને સમ્યક દર્શન થતા અનુભવમાં આવે. સમ્યક જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાનનો અંશ છે. એટલે અહીંયા એ આત્માનો જ્યારે અનુભવ થાય છે તો એવો કેવળ જ્ઞાનના અંશ રૂપે એને અનુભવ થાય છે, અને એમાં એને અંશીનો ખ્યાલ આવે છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે એનો એને ખ્યાલ આવે છે, એમ અહીંયા કહ્યું છે. અને એટલે જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે એમ કહેવામાં આવ્યું. સમ્યક દર્શનમાં એ આત્મા જે છે એક રૂપ અખંડ એને એ વખતે એ પર્યાયમાં જણાય છે, અને એ જ્ઞાન સ્વરૂપ જણાય છે, એટલે સમ્યક દર્શન જેટલું છે તેટલો આ આત્મા છે એમ એક અપેક્ષાએ કહેવામાં આવ્યું. એટલે પછી આચાર્ય ભગવાન એમ પ્રાર્થના કરે છે કે અમને આ નવ તત્વની પરિપાટી છોડીને એકમાત્ર આત્માની જ પ્રાપ્તિ થાઓ, એટલે નવ તત્વની જે ભેદરૂપ શ્રદ્ધા છે એવા ભેદ દ્વારા આત્માનું જ્ઞાન ભાન અનુભવ થતો નથી, માટે અમને તો માત્ર આ આત્મા એક જ પ્રાપ્ત થાઓ. એટલે પેલી ભેદરૂપ શ્રદ્ધાને છોડીને અખંડ આત્માની અનુભવમાં પ્રાપ્તિ થાઓ. કેવળ વ્યવહારને વિષયભૂત કરી અને જીવ અજીવ આશ્રવ બંધ એની અંદર પુણ્ય અને પાપ અને પછી સંવર નિજરા અને મોક્ષ એમ જો નવ તત્વોનું શ્રદ્ધાન કરવામાં આવે તો એ ભેદરૂપ શ્રદ્ધાન છે, એ બધા તત્વોની ભેદરૂપ શ્રદ્ધા થઈ. અને એવી ભેદરૂપ શ્રદ્ધા કરવાથી સમ્યક દર્શન થતું નથી, એ નિશ્ચય સમ્યક દર્શન એટલે અનુભવ થતો નથી, મૂળ વાત તો એ કહેવી છે. પણ એવા ભેદને છોડીને એમાં જે વસ્તુ પડી છે, કેમ કે આ જે ભેદરૂપ શ્રદ્ધાન જે છે એમાં ખરેખર જોવા જઈએ તો એ બધી પર્યાયો છે, એ બધી શું છે, પર્યાય છે. એટલે એની શ્રદ્ધા કરવાથી આત્મામાં જવાતું નથી. પણ એ ભેદ વિનાની આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું અનુભવમાં આવે અને પછી જે શ્રદ્ધા થાય એ દ્વારા નિશ્ચય સંકેત થાય છે. હવે એમાં એક પ્રશ્ન એમ થાય છે કે આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે તો એ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય કે ન કહેવાય? તો એમ કહ્યું છે કે ના, એમ સમ્યક દર્શન નથી. કારણ કે ચૈતન્ય માત્ર તો નાસ્તિક સિવાય સર્વમતવાળાઓ આત્માને માને છે, એટલે માત્ર આત્મા ચૈતન્ય છે એટલી વાત કહેવાથી એટલું શ્રદ્ધાન કરવાથી એ સંકિત ન કહેવાય. એટલે સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે એવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યક્ત થાય છે એમ સમજવું. તો આ છઠ્ઠા શ્લોકમાં નિશ્ચય સંકિતની વાત કરી અને એમ કહ્યું કે ભેદરૂપ સમ્યક્ત્વની શ્રદ્ધા છે એ વ્યવહાર સંકિત છે, જ્યારે એના અનુભવ સહિતની જે શ્રદ્ધા છે એ નિશ્ચય સમ્યક્ત્વ છે. અને એ શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા એનો આશ્રય કરતા એને તરફ દ્રષ્ટિ કરીને એનું લક્ષ્ય કરીને એની સન્મુખતા કરતા જે અનુભવ થાય છે એ સમ્યક દર્શન છે. હવે એના પછી આગળ વાત કરવી છે કે ત્યાર પછી શુદ્ધનયને આધીન સર્વદ્રવ્યોની બિન આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે એમ આગળના શ્લોકમાં હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એ આત્માનો અનુભવ કરતા એ કઈ રીતે અનુભવમાં આવે છે. એટલે કહે છે કે એવું જે શ્રદ્ધાન કરવામાં આવે ત્યારે શું થાય છે, તો કે શ્લોકમાં કહે છે કે ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે, કે જે નવતત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. નવતત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા તો ખરેખર અનેક રૂપ દેખાય છે, એટલે પર્યાય રૂપ દેખાય છે. એટલે જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારમાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર જ્યોતિને છોડતો નથી. એટલે ગમે તે ભેદરૂપ વાત હોય તે છતાં પણ એ અનુભવની જે દશા છે એમાં તો એને એક રૂપ આત્માનો જ અનુભવ થાય છે. એટલે શુદ્ધ નહીંથી જાણવાથી જેવો અનુભવ થાય છે એટલે જ એ જ્યોતિ પ્રકાશમાં થાય છે એમ કહી અને આ શ્લોક કહેવામાં આવ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે હવે અહીંયા સુધી રાખીએ. આપણે આ ત્રણ દિવસની અંદર 12 ગાથા અને 7 શ્લોક સુધી રિવિઝન કરી શક્યા છીએ. એને લીધે થઈને મને લાગે છે કે થોડી વધુ સ્પષ્ટતા પણ થઈ હશે, જે લોકો નવા જોડાયા હશે એમને પણ લાભ થયો હશે. હવે વધારે રિવિઝન આપણે પછી આગળ 13મી ગાથાથી કરીશું. આજે સુખદાંબોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંગ